લેવી નું પુસ્તક એનો 21મો અધ્યાય થી 24મો અધ્યાય વાંચીશું અને પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, અને યહોવાએ મૂસાને કહ્યું કે યાજકોને એટલે હારૂનના પુત્રોને એમ કહે કે પોતાની જમાતના લોકોમાંથી કોઈ પણ મરી જાય તો તેને લીધે કોઈ અભડાય નહીં, પણ પોતાના નજીકના સગાને લીધે એટલે પોતાની માને લીધે તથા પોતાના બાપને લીધે તથા પોતાના દીકરાને લીધે તથા પોતાની દીકરીને લીધે તથા પોતાના ભાઈને લીધે તે અભડાય, અને પોતાની સગી બહેન જે કુંવારી એટલે પરણ્યા વગરની હોય તેને લીધે તે અભડાય. જે માણસ પોતાના લોકો મધ્યે મુખ્ય હોય તે પોતાને અભડાવીને અશુદ્ધ થાય નહીં, તેઓ પોતાનું માથું મુંડાવે નહીં, ને તેઓ પોતાની દાઢીના ખૂણા મુંડાવે નહીં, ને પોતાના શરીરમાં કોઈ ઘા પાડે નહીં, તેઓ પોતાના દેવના પવિત્ર લોક થાય ને પોતાના દેવનું નામ વટાળે નહીં, કેમ કે તેઓ યહોવાના હોમ યજ્ઞો એટલે પોતાના દેવની રોટલી ચડાવે છે, એ માટે તેઓ પવિત્ર થાય. તેઓ વેશ્યાને કે ભ્રષ્ટ સ્ત્રીને રાખે નહીં, ધણીએ કાઢી મૂકેલી સ્ત્રીને તેઓ પરણે નહીં, કેમ કે તે પોતાના દેવને માટે શુદ્ધ છે, માટે તું તેને શુદ્ધ કર, કેમ કે તે તારા દેવની રોટલી ચડાવે છે, તે તારે માટે શુદ્ધ હોય, કેમ કે તમને શુદ્ધ કરનાર યહોવા હું પવિત્ર છું. અને જો કોઈ યાજકની દીકરી વેશ્યાનો ધંધો કરીને પોતાને વટાળે તો તે પોતાના બાપને વટાળે છે, તેને આગથી બાળી નાખવી. અને જે પોતાના ભાઈઓ મધ્યે પ્રમુખ યાજક હોય ને જેના ઉપર અભિષેકનું તેલ રેડાયું હોય ને તે પોશાક પહેરવા સારું જેનું શુદ્ધિકરણ કરાયું હોય તે પોતાના વાળ છોડી નાખે નહીં ને પોતાનો પોશાક ફાડે નહીં, તેમજ તે કોઈ મુર્દા પાસે જાય નહીં ને પોતાના બાપને લીધે કે પોતાની માને લીધે તે અભડાય નહીં, તેમજ તે પવિત્ર સ્થાનની બહાર જાય નહીં ને પોતાના દેવના પવિત્ર સ્થાનને અભડાવે નહીં, કેમ કે પોતાના દેવના અભિષેકના તેલનો મુગટ તેને માથે છે, હું યહોવા છું. અને તે કુંવારી સ્ત્રીની સાથે પરણે, પણ વિધવા તથા છૂટાછેડા પામેલી સ્ત્રી અથવા ભ્રષ્ટ થયેલી સ્ત્રી એટલે વેશ્યા એવીઓને તે પરણે નહીં, પણ પોતાના લોકમાંની કોઈ કુંવારીને તે પરણે અને તે પોતાના લોકો મધ્યે પોતાના સંતાનને વટાળે નહીં, કેમ કે તેને શુદ્ધ કરનાર યહોવા હું છું. અને યહોવાએ મૂસાને કહ્યું કે હારૂનને એમ કહે કે વંશ પરંપરા તારા સંતાનમાં જે કોઈ ખોળ વાળો હોય તે પોતાના દેવની રોટલી ચડાવવા વેદની પાસે આવે નહીં, કેમ કે જે કોઈ પુરુષને ખોળ હોય તે વેદની પાસે આવે નહીં, એટલે આંધળો કે લંગડો માણસ કે બેસી ગયેલા નાકવાળો કે અધિકાંગી એટલે ખોળો માણસ કે ઠૂંઠો કે ખૂંદો કે ઠીંગડો કે નેત્ર દોષી કે ખરજવા વાળો કે ખુજલી વાળો કે અંડ ભંગિત હારૂન યાજકના સંતાનમાં એવી ખોળ વાળો કોઈ પણ પુરુષ યહોવાના હોમ યજ્ઞ ચડાવવા પાસે આવે નહીં, તેને ખોળ છે, તે પોતાના દેવની રોટલી ચડાવવા પાસે આવે નહીં, તે પોતાના દેવની રોટલી ખાય એટલે પરમ પવિત્રમાંથી તેમજ પવિત્રમાંથી, પણ કેવળ પડદાની પેલી પાર તે ન જાય ને વેદીની નજીક ન આવે, કેમ કે તેને ખોળ છે, રખીને તે મારા પવિત્ર સ્થાનને વટાળે, કેમ કે તેઓને શુદ્ધ કરનાર યહોવા હું છું. અને મૂસાએ હારૂનને તથા તેના પુત્રોને તથા સર્વ ઇઝરાયેલ પુત્રોને એ જ પ્રમાણે કહી સંભળાવ્યું. 22મો અધ્યાય. અને યહોવાએ મૂસાને કહ્યું કે હારૂનને તથા તેના પુત્રોને કહે કે ઇઝરાયેલ પુત્રોની જે પવિત્ર વસ્તુઓને તેઓ મારે સારું અલગ કરે છે તેઓથી તેઓ દૂર રહે ને મારા પવિત્ર નામને વટાળે નહીં, હું યહોવા છું. તેઓને કહે કે તમારી વંશ પરંપરા તમારા વંશજોમાંનો જે પુરુષ અભડાયેલો છતાં જે પવિત્ર વસ્તુઓ ઇઝરાયેલ પુત્રો યહોવાને સારું અલગ કરે છે તેઓની પાસે જાય, તે જન મારી સન્મુખથી અલગ કરાશે, હું યહોવા છું. હારૂનના સંતાનમાં જે પુરુષ કોઢિયો કે સ્ત્રાવી હોય તે પાછો શુદ્ધ થતા લગી પવિત્ર વસ્તુઓમાંથી ખાય નહીં, અને જે કોઈ મૂળદાથી અભડાયેલી કોઈ વસ્તુને કે જે પુરુષને ઘાત જતી હોય તેને અડકે, અથવા જે કોઈ જેથી અભડાવાય એવા સરપટિયાને અથવા જે માણસથી અભડાવાય પછી તેની અશુદ્ધતા ગમે તેવી હોય પણ તેવાને અડકે, એટલે જે જન એવા કશાને અડકે તે સાંજ સુધી અભડાયેલો ગણાય, અને પાણીથી સ્નાન કર્યા સિવાય પવિત્ર વસ્તુઓને તે ખાય નહીં અને સૂર્ય અસ્ત પામે ત્યારે તે શુદ્ધ થાય અને ત્યાર પછી પવિત્ર વસ્તુઓ તે ખાય, કેમ કે એ તેનો ખોરાક છે. મૂળદાળ કે પશુ એ ફાડી નાખેલાને તે ખાય નહીં, રખેને તે વટલાય. હું યહોવા છું, માટે તેઓ મારું ફરમાન માને, રખેને તેને લીધે તેઓને માથે દોષ બેસે ને તેને વટાળીને તેઓ તેમાં મરે. તેઓને શુદ્ધ કરનાર યહોવા હું છું. તે પવિત્ર વસ્તુમાંથી કોઈ પારકો ખાય નહીં. યાજકનો પારકો મહેમાન કે મજૂર પવિત્ર વસ્તુમાંથી ખાય નહીં, પણ જો યાજક કોઈને પોતાના પૈસાથી વેચાતો લે તો તેમાંથી ખાય, અને તેના ઘરમાં જે જન્મેલા તેઓ પણ તેના ખોરાકમાંથી ખાય. અને જો યાજકની દીકરી કોઈ બહારના માણસની સાથે પરણી હોય તો તે પવિત્ર વસ્તુઓના ઉચ્છાલી અર્પણમાંથી ખાય નહીં, પણ જો કોઈ યાજકની દીકરી વિધવા હોય કે છેડા છૂટકો પામેલી હોય ને તેને ફરજન ન હોય, તેને પોતાના બાપના ઘરમાં પાછી આવી હોય, તો જેમ જુવાનીમાં તે ખાતી હતી તેમ તે પોતાના બાપના ખોરાકમાંથી ખાય, પણ કોઈ પારકો તેમાંથી ખાય નહીં. અને જો કોઈ માણસ ભૂલચૂકથી પવિત્ર વસ્તુમાંથી ખાય તો તેમાં તેનો એક પંચમાંશ ઉમેરીને તે પવિત્ર વસ્તુ યાજકને તે પાછી આપે. અને ઇઝરાયલ પુત્રોની પવિત્ર વસ્તુઓ કે જે તેઓ યહોવાને અર્પણ કરે છે તેમને તેઓ વટાળે નહીં, અને એમ તેઓ તેમની પવિત્ર વસ્તુઓ ખાઈને પોતાને માથે દુષ્ટતાનો ગુનો ન લાવે, કેમ કે હું તેઓને શુદ્ધ કરનાર યહોવા છું. અને યહોવાએ મૂસાને કહ્યું કે હારૂનને તથા તેના પુત્રોને તથા સર્વ ઇઝરાયલ પુત્રોને એમ કહે કે ઇઝરાયલના ઘરનો અથવા ઇઝરાયલ મધ્ય વસતા પરદેશીઓમાં જે કોઈ પોતાનું અર્પણ ચડાવે પછી તેમની કોઈ માનતાને લીધે હોય કે તેમના કોઈ ઐચ્છિક અર્પણને લીધે હોય, પણ તેઓ તેને યહોવાની આગળ ધનાર્પણ તરીકે ચડાવે તો ગો પશુઓમાંથી કે ઘેટામાંથી કે બકરામાંથી એમ રહિત નર ચડાવો, એ માટે કે તમે માન્ય થાઓ, પણ ખોળવાળું કશું એ તમારે ચડાવવું નહીં, કેમ કે તમારા લાભ માટે માન્ય નહીં થાય. અને જો કોઈ માનતા ઉતારવા સારું અથવા ઐચ્છિક અર્પણ તરીકે યહોવા પ્રત્યે શાંતિ અર્પણનો યજ્ઞ ચડાવે, એટલે બળદ કે ઘેટો ચડાવે, તો તે એબ રહિત હોય તો જ માન્ય થાય. તેમાં કોઈ પણ ખોળ ન હોય, આંધળું કે દંડાયેલું કે લુલું કે ધીમા વાળું કે કરજવા વાળું કે ખુજલી વાળું એવા તમારે યહોવાને ચડાવવા નહીં. તેમજ યહોવાને સારું વેદી પર તેમનો હોમ યજ્ઞ પણ કરવો નહીં. જે બળદને કે હલવાનને કે અધિકાંગ કે કમાંગ હોય તેવાને ઐચ્છિક અર્પણ તરીકે ચડાવવાની તને છૂટ છે, પણ માનતાને સારું તે માન્ય નહીં કરાય. જેનો કછોટો ઘાયલ કરેલો કે છૂંદેલો કે કૂટેલો કે ખસી કરેલો હોય તે યહોવાને ન ચડાવો, અને તમારા દેશમાં એવાઓને ચડાવશો નહીં. તેમજ પરદેશી પાસેથી પણ એવું કઈ લઈને તમારા દેવને તેનું ખાદ્યાર્પણ ચડાવો નહીં, કેમ કે તેઓની અંદર બગાડ સમાયેલો છે, તેઓમાં ખોળ છે, તેઓ તમારા લાભમાં માન્ય નહીં થાય. અને યહોવાએ મૂસાને કહ્યું કે જ્યારે બળદ કે ઘેટું કે બકરું જન્મે ત્યારે તે 7 દિવસ સુધી પોતાની માને ધાવે, અને આઠમા દિવસથી ને ત્યાર પછીથી તે યહોવાને સારું હોમ યજ્ઞના અર્પણ તરીકે માન્ય થશે. અને ગાય હોય કે ઘેટી હોય પણ તેને તથા તેના બચ્ચાને બંનેને એક જ દિવસે ન કાપો. અને જ્યારે તમે ઉપકારાર્થાર્પણનો યજ્ઞ યહોવાને ચડાવો ત્યારે તે એવી રીતે ચડાવો કે તમે માન્ય થાઓ. તેને તે જ દિવસે તેને ખાવું, તેમાંથી કંઈ પણ સવાર સુધી તમારે રહેવા દેવું નહીં. હું યહોવા છું, એ માટે તમે મારી આજ્ઞાઓ પાળો ને તેઓનો અમલ કરો. હું યહોવા છું, અને તમે મારું પવિત્ર નામ ન વટાળો, પણ ઇઝરાયલ પુત્રો મધ્યે હું પવિત્ર મનાવું. તમને પવિત્ર કરનાર યહોવા હું છું, કે જે તમારો દેવ થવા તમને મિસરમાંથી કાઢી લાવ્યો, હું યહોવા છું. 23મો અધ્યાય. અને યહોવાએ મૂસાને કહ્યું કે ઇઝરાયલ પુત્રોને એમ કહે કે યહોવાના જે મુકરર પર્વોએ પવિત્ર મેળાવડા કરવાની દાંડી તમારે પીઠાવવી તે મારા મુકરર પર્વો આ છે. છ દિવસ કામ કરવું પણ સાતમે દિવસે પવિત્ર વિશ્રામનો સાબાત તથા પવિત્ર મેળાવડો છે. તમારે કંઈ પણ કામ ન કરવું. તમારા સર્વ રહેઠાણોમાં તે યહોવાનો સાબાત છે. યહોવાના મુકરર પર્વો એટલે પવિત્ર મેળાવડા કે જે વિશે ઠરાવેલે સમયે તમારે ઢંઢેરો પીટાવવો તે આ છે. પહેલા મારામાં એટલે કે પહેલા માસમાં એટલે તે માસને ચૌદમે દિવસે સાંજે યહોવાનું પાસ્કા પર્વ છે અને એ જ માસને પંદરમે દિવસે યહોવાનું બે ખમીર રોટલીનું પર્વ છે. તમારે સાત દિવસ બે ખમીર રોટલી ખાવી. પહેલે દિવસે તમારે પવિત્ર મેળાવડો કરવો. તેમાં કોઈ સંસ્કારી કામ ન કરવું. પણ સાત દિવસ તમારે યહોવાને હોમ યજ્ઞ ચઢાવવો. સાતમે દિવસે પવિત્ર મેળાવડો છે. તેમાં કંઈ કામકાજ કરવું નહીં. અને યહોવાએ મૂસાને કહ્યું કે ઇઝરાયલ પુત્રોને એમ કહે કે જે દેશ હું તમને આપવાનો છું તેમાં આવ્યા પછી તમે તેની ફસલ કાપો ત્યારે તમારી ફસલના પ્રથમ ફળની પૂળી તમારે યાજકને લાવવી અને તે પૂળીની યહોવા આગળ આરતી ઉતારે. એ સારું કે એ તમારે માટે માન્ય થાય. સાબાતને બીજે દિવસે યાજક તેની આરતી ઉતારે અને તમે તે પૂળીની આરતી ઉતારો. તે દિવસે પહેલા વર્ષના એબ રહીત એક નર હલવાનનું તમારે યહોવાને દહન અર્પણ ચડાવવું અને તેને માટે તેલમાં મોહેલા બે દશાંશ એફા મેદાના ખાદ્યાર્પણનો સુવાસી હોમ યજ્ઞ યહોવાને ચડાવવો અને તેની સાથે પાહિન દ્રાક્ષારસનું બી અર્પણ કરવું અને તમે તમારા દેવની હજુરમાં એ અર્પણ રજૂ કરો. તે દિવસ સુધી નવા ધાન્યની રોટલી તથા પોંક તથા લીલા કણસલા તમારે ખાવા નહીં. તમારી વંશ પરંપરા તમારા સર્વ રહેઠાણોમાં એ સદાનો વિધિ થાય અને તે સાબાત પછીના બીજા દિવસથી એટલે જે દિવસે તમે આરતી અર્પણની પૂળી લાવો ત્યારથી માંડીને સાત સાબાત પૂરા થાય ત્યાં સુધી તમારે ગણવું. એટલે સાતમા સાબાતના બીજા દિવસ સુધીના પચાસ દિવસ તમારે ગણવા અને પચાસમે દિવસે તમારે યહોવાને નવું ખાદ્ય અર્પણ ચઢાવવું. તમારા મકાનોમાંથી બે દશાંશ એફા ની આરતીની બે રોટલી તમારે લાવવી. તેઓ યહોવાને સારું પ્રથમ ફળ ના અર્પણને માટે મેદાની તથા ખમીર સહિત પકાવેલી હોય અને તે રોટલી સાથે પહેલા વર્ષના એક રહીત સાત હલવાન તથા એક વાછરડો તથા બે ઘેટા તમારે રજૂ કરવા. તેઓ તેમના ખાદ્યાર્પણ તથા પ્યાર્પણ સુદ્ધા યહોવાને સારું ધનાર્પણ એટલે યહોવાને સારું સુવાસિત હોમ યજ્ઞ થાય અને તમારે પાપાર્થાર્પણને સારું એક મકરો તથા શાંતિઅર્પણોના યજ્ઞને સારું બે નર હલવાન ચઢાવવા અને યાજક પ્રથમ ફળની રોટલી સાથે તેમની તથા પેલા બે હલવાનની યહોવાની સન્મુખ આરતી ઉતારે ને આરતી અર્પણ કરે. તેઓ યાજકને સારું યહોવાને અર્પિત થાય અને એ જ દિવસે તમારે ઢંઢેરો પીટાવવો. તમારે પવિત્ર મેળાવડો કરવો. તમારે કોઈ સંસારી કામ ન કરવું. તમારી વંશ પરંપરા તમારા સર્વ રહેઠાણોમાં એ સદાનો વિધિ છે અને જ્યારે તમે તમારી જમીનની ફસલ કાપો ત્યારે તારા ખેતરના ખૂણા પૂરેપૂરા કાપી ન લે તેમજ તારી કાપણીનો મોળ વીણી ન લે. ગરીબને સારું તથા વટે માર્ગોને સારું તે રહેવા દે. હું યહોવા તમારો દેવ છું. અને યહોવાએ મૂસાને કહ્યું કે ઇઝરાયલ પુત્રોને એમ કહે કે સાતમા માસમાં તે મહિનાને પહેલે દિવસે તમારે પવિત્ર વિશ્રામ રણસિંહ સાધની યાદગીરી તથા પવિત્ર મેળાવડો કરવો. તમારે કોઈ સંસારી કામ કરવું નહીં અને તમારે યહોવાને હોમ યજ્ઞ ચઢાવવો. અને યહોવાએ મૂસાને કહ્યું કે પરંતુ આ સાતમા માસનો દસમો દિવસ પ્રાયશ્ચિતનો દિવસ છે. એ દિવસે તમારે પવિત્ર મેળાવડો કરવો ને તમારે આત્મકષ્ટ કરવું અને તમારે યહોવાને હોમ યજ્ઞ ચઢાવવો અને તે દિવસે તમે કંઈ પણ સંસારી કામ ન કરો કેમ કે યહોવા તમારા દેવની સન્મુખ તમારે સારું પ્રાયશ્ચિત કરવાને તે પ્રાયશ્ચિતનો દિવસ છે. કેમ કે જે જન તે દિવસે આત્મકષ્ટ નહીં કરે તે પોતાના લોકો મધ્યથી અલગ કરાશે અને જે જન તે દિવસે કોઈ જાતનું કામ કરશે તેનો હું તેના લોકો મધ્યથી નાશ કરીશ. તમે કોઈ પ્રકારનું કામ કરશોમાં તમારા સર્વ રહેઠાણોમાં વંશ પરંપરા એ તમારે સારું સદાનો વિધિ થાય. તે તમારે માટે પવિત્ર વિશ્રામનો સાબાત થાય ને તમારે આત્મકષ્ટ કરવું. બે માસને નવમે દિવસે સાંજથી તે બીજી સાંજ સુધી તમારે તમારો સાબાત પાળવો. અને યહોવાએ મૂસાને કહ્યું કે ઇઝરાયલ પુત્રોને એમ કહે કે એ સાતમા માસને પંદરમે દિવસે યહોવાને સારું સાત દિવસ સુધી માંડવા પરવશે. પહેલે દિવસે પવિત્ર મેળાવડો થાય. તમે કોઈ સંસારી કામ કરશો માં સાત દિવસ સુધી તમારે યહોવાને હોમ યજ્ઞ ચઢાવવો. આઠમે દિવસે તમારે પવિત્ર મેળાવડો કરવો અને તમારે યહોવાને હોમ યજ્ઞ ચઢાવવો. એ પર્વનો છેલ્લો દિવસ છે. તમારે કઈ સંસારી કામ કરવું નહીં. એ યહોવાના મુકરર પર્વો છે. તેઓ વિશે તમારે એવો ઢંઢેરો પીટાવવો કે તેઓ પવિત્ર મેળાવડા છે કે જેમાં તેઓ યહોવાને સારું હોમ યજ્ઞ એટલે ધનાર્પણ તથા ખાદ્યાર્પણ યજ્ઞ તથા પિયાર્પણો પ્રત્યેકને માટે ધરાવેલા દિવસે ચઢાવે. યહોવાના સાબતો ઉપરાંત તથા તમારા દાન ઉપરાંત તમારી સર્વ માનતાઓ ઉપરાંત તથા તમારા સર્વ ઐચ્છિક અર્પણો કે જે તમે યહોવાને અર્પો છો તે ઉપરાંત એ છે. તેમ છતાં સાતમા માસને પંદરમે દિવસે જમીનની ઉપજનો સંગ્રહ કરી રહ્યા પછી તમારે યહોવાને સારું સાત દિવસ સુધી પર્વ પાળવું. પહેલે દિવસે પવિત્ર વિશ્રામ થાય ને આ આઠમે દિવસે પવિત્ર વિશ્રામ થાય અને પહેલા દિવસે સુંદર વૃક્ષોનો ફળ, ખજૂરીની ડાળીઓ તથા ઘટાદાર ઝાડોના પાંખડા તથા નાળાના વેલાઓ લઈને તમારે યહોવા તમારા દેવની સન્મુખ સાત દિવસ સુધી ઉત્સવ કરવો. અને તમારે યહોવાનું તે પર્વ વર્ષમાં સાત દિવસ સુધી પાળવું. તે વંશ પરંપરા તમારે સારું હંમેશનું વિધિ છે. સાતમા માસમાં તમારે તે પર્વ પાળવું. તમારે સાત દિવસ માંડવાઓમાં રહેવું. ઇઝરાયલના સર્વ વતની માંડવાઓમાં રહે એ માટે તમારા વંશજો જાણે કે જ્યારે હું ઇઝરાયલ પુત્રોને મિસ્ર દેશમાંથી કાઢી લાવ્યો ત્યારે મેં તેઓને માંડવાઓમાં વસાવ્યા. હું યહોવા તમારો દેવ છું. અને મૂસાએ ઇઝરાયલ પુત્રોને યહોવાના મુકરર પર્વનું વર્ણન કરી બતાવ્યું. ચોવીસમો અધ્યાય મારી મમ્મી વાંચશે.
લેવીએ ચોવીસમો અધ્યાય પ્રભુના વચન પ્રમાણે કહે છે, અને યહોવાએ મૂસાને કહ્યું કે ઇસરાયલ પુત્રોને આજ્ઞા કર કે બત્તીને અખંડ બત્તી બળતી રાખવા માટે તેઓ પ્રકાશને સારું ફૂટી કાઢેલું શુદ્ધ જયતી લાવે. સાક્ષીના પરદાની બહાર નીકળ મુલાકાતમાં લખમાં યહોવાની સમુખ સાંજથી સવા સુધી હરુણ જાથું તેની વ્યવસ્થા રાખી. તે વંશ પરંપરા તમારે સારું સદાનો વિધિ થાય. યહોવાની સમુખ નિર્મળ દીપ પુષ્પરના વિવાહની વ્યવસ્થા તે જાથું રાખી. અને તું મેદો લઈને એની બાર પોળીઓ કર. દર પોળી બે દશાંશ એફાની હોય. અને તું યહોવાની સમુખ શુદ્ધ મીઠ પર તેઓની બે હાર કર. એટલે હાર દીઠ છ છ અને દરેક હાર પર તું ચોખ્ખા લોબાન મૂક. એ સારું કે રોટલીને માટે તે યાદગીરી રૂપ થાય. એટલે યહોવાને સારું હોમ યજ્ઞ થાય. હંમેશા દર વિશ્રમવારે યહોવાની સમુખ તે તેની વ્યવસ્થા રાખે. ઇસરાયલ પુત્રો તરફથી એ સદાનો કરાર છે અને તે હરણની તથા તેના પુત્રોની થઈ અને પવિત્ર જગ્યાએ તેઓ તે ખાય. કેમ કે સદાના વિધિ પ્રમાણે તે તેને માટે યહોવાના હોમ યજ્ઞમાં પરમ પવિત્ર છે. અને એક ઇસરાયલી સ્ત્રીનો દીકરો જેનો બાપ નિષ્ક્રિય હતો તે ઇસરાયલ પુત્રો મધ્યે ફરવા નીકળ્યો અને તે ઇસરાયલી સ્ત્રીના દીકરાને તથા એક ઇસરાયલી પુરુષને છાવણીમાં એકબીજાની સાથે ટંટો થયો. અને ઇસરાયલની સ્ત્રીના દીકરાને યહોવાના નામનો દુર્ભાષણ કરીને શ્રાપ દીધો અને લોકો તેને મૂસા પાસે લાવ્યા. અને તેની માનું નામ ડોલોમિથ હતું. તે દાનના કુળના દીબરીની દીકરી હતી. અને તેઓએ તેને ચોકીમાં રાખ્યો. એ સારું કે તેને શું કરવું તે યહોવાના મુખથી તેમને જણાવવામાં આવે. અને યહોવાએ મૂસાને કહ્યું કે શ્રાપ લેનારને છાવણી બહાર કાઢી લાવ. અને જેઓએ તેનું બોલું સાંભળ્યું હોય તે સર્વ પોતાના હાથ તેના માથા પર મૂકી ને આખી જમાત તેને પથ્થરે મારે. અને ઇસરાયલ પુત્રને તે એમ કહે કે જે કોઈ પોતાના દેવને શ્રાપ દે તેનું બાપ તેને માથે અને જે જન યહોવાના નામનું દુર્ભાષણ કરે તેને તે માર્યો જાય. આખી જમાત તેને નિશ્ચય પથ્થરે મારે. જયારે તે યહોવાના નામનું દુર્ભાષણ કરે ત્યારે તે માર્યો જાય. પછી તે પરદેશી હોય કે વતની હોય અને જે જન કોઈ મનુષ્યને પાણી બગાડ તક માર મારે તે નિશ્ચય માર્યો જાય. અને જે જન પશુને એવું મારે કે તે મરી જાય તે તેનો બદલો ભરી આપે જીવને બદલે જીવ. અને જો કોઈ માણસ પોતાના પડોશીને શરીર ખોટ થયું કઈ કરે તો જેમ તેને કર્યું હોય તેમ જ તેને કરવામાં આવે. ભગવાને બદલે ભગવું, આંખને બદલે આંખ, દાંતને બદલે દાંત, જેવી ખોટ તેને કોઈ માણસ શહેરમાં કરી હોય તેવો જ બદલો તેને અપાય. અને પશુને જે કોઈ મારે તે તેનો બદલો ભરી આપે, અને જે કોઈ કોઈ મારે તે તેનો બદલો ભરી આપે, અને જે કોઈ મને કૃષ્ણઘાત કરે તે માર્યો જાય. જેમ વતીને સારું તેમજ પરદેશી ને સારું, એક જ પ્રકારનો ફાયદો તારે રાખો, કાયદો તારે રાખો. કે હું એવા તમારો દેવ છું, અને મુસાએ જેમ ઇસરાયલ પુત્ર ને કર્યું હતું તેમ તો એ સ્તાપ દેના ને છાવણી બહાર કાઢી લાવીને તેને પથ્થરે માર્યો, અને જેમ યોવાએ મુસાને આજ્ઞા કરી તેમ ઇસરાયલ પુત્ર એ કર્યું.
વિશ્રામ પાડે, 6 વર્ષ તારે તારા ખેતરમાં વાવો, ને 6 વર્ષ તારે તારી દ્રાક્ષવાડીમાં કાપકૂપ કરવી, ને તેની ઉપજ નો સંગ્રહ કરવો. પણ 7મા વર્ષે દેશ માટે પવિત્ર વિશ્રામ નો સાબાદ, એટલે યહોવાનો સાબાદ થાય. તારે તારા ખેતરમાં વાવણી કરવી નહીં, ને તારી દ્રાક્ષવાડીમાં કાપકૂપ કરવી નહીં. તારી ફસલમાં જે પોતાની મેળે ઉગ્યું હોય તે તારે કાપવું નહીં, ને તારા કેળવ્યા વગરના દ્રાક્ષ પેલાની દ્રાક્ષો તારે વીણી લેવી નહીં. એ વર્ષ દેશને માટે પવિત્ર વિશ્રામ નો થાય, અને દેશના વિશ્રામથી તો તારે માટે ખોરાક નીપજશે. એની સર્વ ઉપજ તારો તથા તારા દાસનો તથા તારી દાસીનો તથા તારા મજૂરનો તથા તારી સાથે પ્રવાસ કરતા પરદેશીનો અને તારા ઢોરઢાકનો તથા તારા દેશના જાનવરોનો ખોરાક થશે. અને તારા પોતાની સારું વર્ષોના 7 સાબાત, એટલે 7 ગણા 7 વર્ષ ગણવા, અને વર્ષોના 7 સાબાતની મુદત એટલે 49 વર્ષ થશે. તે વખતે 7મા માસ ને 10મે દિવસે તારે મોટે સાથે સગરે રણસિંગરું વગાડવું. પ્રાયશ્ચિતને દિવસે તમારા આખા દેશમાં 3 સિંગરું વગાડવું, અને 50મું વર્ષ તમારે પવિત્ર પાડવું, ને આખા દેશમાં તેના સર્વ રહેવાસીઓને માટે છુટકારાનો ટંડેરો પીટાવો. તે તમારે સારું રણસિંગરાનું એટલે જ્યુબિલીનું વર્ષ થાય, અને તમે પ્રત્યેક માસે પોતપોતાના વતનમાં પાછું આવવું, ને તમે પ્રત્યેક માસે પોતપોતાના કુટુંબમાં પાછું આવવું. તે 50મું વર્ષ તમારે સારું રણસિંગરાનું થાય. તમારે વાવણી કરવી નહીં, વળી પોતાની મેળે ઉગ્યું હોય તે કાપવું નહીં, ને તારા કેળવ્યા વગરના દ્રાક્ષ વેલા પરથી વીણવું નહીં, કેમ કે એ તો જ્યુબિલી છે, તેને માટે પવિત્ર ગણવી. તે વર્ષમાં ઉપજેલું તમે ખેતરમાંથી ખાશો. આ જ્યુબિલીના વર્ષમાં તમે સર્વ માણસો પોતપોતાના વતનમાં પાછા જાઓ, અને જો તું તારા પડોશીને કઈ વેચે અથવા તારા પડોશીની પાસેથી કઈ ખરીદે તો તમારે એકબીજાનું નુકસાન કરવું નહીં. જ્યુબિલી પછી વીતી ગયેલા વર્ષોની ગણતરી પ્રમાણે તારે તારા પડોશી પાસેથી ખરીદી કરવી, ને પાકના વર્ષોની ગણતરી કરવાની ગણતરી પ્રમાણે તે તમને વિચારતું આપે. તે વર્ષોની સંખ્યાના પ્રમાણમાં તારે વસ્તુની કિંમત વધારવી, ને તે વર્ષોની સંખ્યા જેમ થોડી હોય તેમ તેના પ્રમાણમાં તારે તેની કિંમત ઘટાડવી, કેમ કે ફસલોની સંખ્યાને ધોરણે તે તને વેચાતું આપે છે, અને તમારે એકબીજાનું નુકસાન કરવું નહીં. પણ તારે તારા દેવનો ડર રાખવો, કેમ કે હું યહોવા તમારો દેવ છું. તમે મારા વિધિઓ પાડો, ને મારા હુકમો પાડીને તેમનો અમલ કરો, અને તમે દેશમાં સહી સલામત રહેશો, અને ભૂમિ પોતાની ઉપજ આપશે, ને તમે ધરાવતા સુધી ખાશો, ને તેમાં સહી સલામત રહેશો. અને જો તમે કહો કે જો 7મા વર્ષે અમે વાવીએ નહીં, ને અમારી ઉપજનો સંગ્રહ કરીએ નહીં, ત્યારે અમે તે વર્ષે શું ખાઈએ, તો 6ઠ્ઠે વર્ષે તમારા ઉપર મારો આશીર્વાદ આવે એવું હું ફરમાવીશ, ને તે વર્ષે 3 વર્ષ ચાલે એટલી પેદાશ થશે, અને તમે 8મા વર્ષે વાવશો જૂની પેદાશના સંગ્રહમાંથી ખાશો. નવમા વર્ષની પેદાશ ઘેર નહીં આવે ત્યાં સુધી તમે જૂના સંગ્રહમાંથી ખાશો, અને જમીન સદાને માટે વેચાઈને, કેમ કે જમીન મારી જ છે, કેમ કે મારે ત્યાં તો તમે પરદેશી તથા પ્રવાસી છો, અને તમારા વતનના આખા દેશમાં જમીનને છોડાવવાની તમારે છૂટ આપવી. જો તારો ભાઈ કંગાલ અવસ્થામાં આવી પડ્યો હોય ને તે પોતાના વતનમાંથી કેટલોક વેચી ખાય, તો તેનો નજીકનો સોગો આવીને તેના ભાઈએ જે વેચી ખાધું હોય તે મૂલ્ય આપીને છોડાવી લે, અને જો તે માણસની પાસે કોઈ કે છોડાવનાર ન હોય ને તે પોતે દ્રવ્યવાન થયો હોય કે તે છોડાવવાને જોઈએ તેટલું નાણું તેને મળી શકતું હોય તો તે તેને વેચ્યાના વર્ષો ગણાય, ને જે વધે તે જે માણસને તેને એ વેચ્યું હોય તેને પાછું આપે અને એ પોતાના વતનમાં પાછો આવે. પણ જો તે પાછું લેવાતે અશક્ત હોય તો તેને જે વેચ્યું હોય તે જેને તે ખરીદ્યું હોય તેની પાસે જુબીના વર્ષ સુધી રહે અને જુબીલીમાં તે છૂટે ને તે પોતાના વતનમાં પાછો આવે. અને જો કોઈ માણસ કોટવાડા નગરમાં રહેવાનું ગરમે છે તો તે વેચ્યા પછી એક વર્ષની અંદર તે તેને છોડાવી શકે, એક વર્ષની અંદર તેને તે છોડાવવાનો હક છે. અને જો એક આખા વર્ષની મુદતમાં તેને તે છોડાવે નહીં તો તે કોટવાડા નગરમાંનું ઘર ખરીદનારની માલિકીના વંશ પરંપરા કાયમ રહે, તે જુબિલમાં છૂટે નહીં. પણ કોટ વગરના ગામડાના ઘરો સીમના ઘરોની પંક્તિમાં ગણાય, તેમને છોડાવી શકાય ને તેઓ જુબિલીમાં છૂટે, તો પણ લેવીઓના નગરોને તથા તેઓના વતનના નગરોના ઘરોને લેવીઓ હર કોઈ વખતે છોડાવી શકે. અને જો લેવીઓમાંનો કોઈ છોડાવનાર હોય તો વેચેલું ઘર તથા વતનનું ઘર જુબિલીની વર્ષે છૂટે, કેમ કે લેવીઓના નગરોના ઘર એ તો ઈસરાયલ પુત્ર મધ્ય તેમનું વતન છે. પણ તેમના નગરોના પાદરના ખેતરો વેચાય નહીં કે કેમ કે તેઓનું જાતું વતન છે. અને જો તારા ભાઈ કંગાલ અવસ્થામાં આવી પડ્યો હોય કે તારા પ્રત્યે પોતાની ફરજ અદા કરવાને અશક્ત હોય તો તારે તેને નિભાવી લેવો, તે પરદેશી તથા પ્રવાસી તરીકે તારી સાથે રહે, તું તેની પાસેથી કઈ વ્યાજ કે નફો ન લે, પણ તારા દેવનો ડર રાખ, તે સારું કે તારો ભાઈ તારી સાથે પોતાની જિંદગી ગાળે, તું તારા પૈસા તેને વ્યાજે ના આપ, તેમજ નફો લેવા સારું તું તારું અન્ન તેને ના આપ, તમારો દેવ થવા સારું તથા તમને કનાન દેશ આપવા સારું, તમને મિશ્ર દેશવાસી કાર્યના વાળા હોવા તમારો દેવ હું છું. અને જો તારો સાથી ભાઈ કંગાળ અવસ્થામાં આવી પડવાથી પોતે ત્યારે ત્યાં વિચારેલો હોય તો તું તેની પાસે ગુલામી ન કરાવ, ચાકર તરીકે ને પ્રવાસી તરીકે તે તારી સાથે રહે, જુબિલીના વર્ષ સુધી તે તારે ત્યાં ચાકર રહે, અને તે પછી તે તેના છોકરા સુધા તારી પાસેથી છૂટીને તેના પોતાના કુટુંબમાં પાછો જાય, તે પોતાના પિતૃઓના વતનમાં તે પાછો જાય, કેમ કે તેઓ મારા સેવકો છે કે જેઓને હું મિત્ર દેશમાંથી કાઢી લાવ્યો તેઓ ગુલામ તરીકે વેચાય નહીં. તો તકતાથી તેના પણ ધણીપણું ન કર, પણ તારા દેવનો ડર રાખ, અને જે ગુલામો તથા ગુલામડીઓ તું રાખે તે ગુલામો તથા ગુલામડીઓ તારી આસપાસની દેશ જાતિઓમાંથી તારે રાખવા. વળી તમારા મધ્ય પ્રવાસ કરતા પરદેશના સંતાન તથા તમારી સાથે વસતા તેઓના કુટુંબો જે તેઓથી તમારા દેશમાં થયા છે તેઓમાંથી પણ તમારે ખરીદવા, અને તેઓ તમારી મિલકત થાય, અને તમે તેઓને તમારા પછી તમારા છોકરાના માટે વારસો તથા મિલકત થવા સારું લો, અને તેઓમાંથી તમારે હંમેશા ગુલામો રાખવા. પણ તમારા ભાઈ ઇસરાયલ પુત્રો પર તમે પરસ્પર સખ્તાઈથી ગણી પણ ન કરો. અને જો તારી મધ્ય રહેનાર કોઈ પરદેશી કે પ્રવાસી ધનવાન થયો હોય ને તેની પાસે તારો ભાઈ ગરીબી થયો હોય ને તારી પાસેના પરદેશીને કે પ્રવાસીને કે પરદેશીના કુટુંબના કુળને તે પોતે વેચાય તો તે વેચાયા પછી તેને ખંડી લેવાય, તેનો કોઈ ભાઈ તેને ખંડી લે અથવા તેનો કાકો કે પિતરાય ભાઈ તેને ખંડી લે અથવા તેના કુટુંબમાંનો જે તેનો નજીકનો સગો હોય તે તેને ખંડી લે, અથવા જો તે દ્રવ્ય અંતરો હોય તો તે પોતાને ખંડી લે, અને જયારે તેને ખરીદ્યો હોય એની સાથે જે વર્ષે તે વેચાયો હોય ત્યારથી માંડીને જ્યુબિલીના વર્ષ ગણે અને તે વર્ષોની સંખ્યા પ્રમાણે તેના વેચાણનું મૂલ્ય થાય. ચાકરના દિવસો પ્રમાણે તે તેની સાથે રહે. જો ઘણા વર્ષ બાકી હોય તો તેમના પ્રમાણમાં જેટલા નાણાંથી પોતે ખરીદેલો હોય તેમાંથી તે પોતાની કમેટનું મૂલ્ય પાછું આપે, અને જો જ્યુબિલીના વર્ષને થોડા જ વર્ષ બાકી રહેતા હોય તો તે પણ તેની સાથે ગણે, અને તેના વર્ષોના પ્રમાણમાં તે પોતાની ખંડણીનું મૂલ્ય તેને પાછું આપે. વર્ષ વર્ષની પરથણ કરીને રાખેલા ચાકરની પેઠે તે તેની સાથે રહે, અને એ તેના ઉપર કાર્યદ્રષ્ટિમાં સત્તાવી ધણી પણ કરે નહીં, અને જો તે આવી રીતે ખંડી લેવાય નહીં તો તે તથા તેની સાથે તેના છોકરા જ્યુબિલીના વર્ષમાં છૂટી જાય. કેમ કે ઇસરાયલ પુત્રો મારા દાસ છે, મારા જે દાસોને હું મિસર દેશમાંથી કાઢી લાવ્યો તે હું યહોવા તમારો દેવ છું. ઈશ્વર પિતા તેના વાંચેલા તથા સાંભળેલા વચનોને આશીર્વાદિત કરો. આમેન.